તારીખ 3/11/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 593 અને 594 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 230
દ્રષ્ટિ પ્રકાશ 593 વચનામૃત 592 મૂળતઃ વર્તમાન મેં હી પૂર્ણ હું पर्याय में भी प्रयोजन सुख का है ज्ञान का नहीं केम के ज्ञान वधारवानो जे सदमस्त जीव ने अभिप्राय छे एमा बाह्य ज्ञान वधारवानी इच्छा थाय छे पर रुचि ने कारणे એટલે એ મારે પ્રયોજન નથી સુખ જેટલું વધે એટલું અંદરમાં ઠરવાનું કારણ છે જેમ જેમ સુખ વધતું જાય છે તેમ તેમ વધારે પરિણામ સ્થિર થતું જાય છે અથવા ઠરતું જાય છે સ્વરૂપથી તો પરિપૂર્ણ છું પણ પર્યાયમાં પ્રયોજન સુખનું વિશેષ છે જ્ઞાનનું નથી જેમ કે કોઈ સાધક એવા છે કે 12મા ગુણ સ્થાન સુધી તુષ્મા સ્થિર રહી જાય તો એને કઈ એનું પ્રયોજન નથી કે કેમ જ્ઞાન વધ્યું નહીં જ્ઞાન ખીલે તો શાસ્ત્રાદિનું ભલે સાધક ને જ્ઞાન ખીલે તો ભેદ પ્રભેદ વધારે જાણે પણ અવલંબન નો વિષય તો ભેદ પ્રભેદ નથી જેમ અવલંબન નો વિષય પરજ્ઞેય નથી એવો જ અવલંબન નો વિષય ભેદ પ્રભેદ પણ નથી પર્યાય તો પરદ્રવ્ય છે પણ ગુણ ભેદે અવલંબન નો વિષય નથી માટે એનું પ્રયોજન નથી પરને જાણવાનું જેમ પ્રયોજન નથી એમ ગુણભેદનું પણ પ્રયોજન નથી એટલે જ્ઞાનનું પ્રયોજન નથી સુખનું પ્રયોજન છે જેટલી સ્થિરતા એટલું સુખ જેટલું સુખ વિશેષ એટલી સ્થિરતા પણ વિશેષ એટલે પુરુષાર્થ પણ વિશેષ પણ સુખ અનુભવનો મુખ્ય મુદ્દો હોવાથી સુખનું પ્રયોજન છે મોક્ષો કે લીએ હું નિકાલના મોક્ષો કો ભી ચાહીએ કે સુખ ચાહીએ નહીં ચાહીએ કે ઉનકો ભી સુખ ચાહીએ તો ઉનકો જ્ઞાન બઢાને કી મુખ્યતા નહીં રહેની ચાહીએ મોક્ષો કો જ્ઞાન બઢાને કી મુખ્યતા નહીં રહેની ચાહીએ તો જ્ઞાન વધારે જાણ પણ વધે એવી મુખ્યતા મુક્ષુએ પણ નહીં રાખતી જોઈએ મારું સુખ અંતર સુખ આત્મ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય પ્રગટ થાય એ મુખ્યતા એને રાખવી જોઈએ મુક્ષુને પણ એમ જ છે જેમ જ્ઞાનીને જે વાત છે તો મુમુક્ષુ તો જ્ઞાનીનો અનુયાયી છે યાતુ ગો અનુયાયી જનાર યાયી એટલે જનાર જ્ઞાની જે રસ્તે જાય એની પાછળ પાછળ જવાનો જેને છે એ મુમુક્ષુ છે જ્ઞાનીની પાછળ ચાલનારા મુમુક્ષુ છે વિજ્ઞાની જેમ જે રસ્તે ચાલે એ રસ્તે એને પણ ચાલવું એને કઈ બીજો રસ્તો પકડો એવું થોડું હોય મુમુક્ષુને પણ એમ જ કરવાનું છે એટલે ઘણું જાણવાની વૃત્તિને શાંત કરવી જોઈએ ઘણું જાણવાની વૃત્તિને પ્રયોજન નથી આ જીવને એનું પ્રયોજન નથી એ અભિપ્રાય કરી નાખવો જોઈએ અભિપ્રાયની દ્રષ્ટિએ અભિપ્રાય બાંધી લેવો જોઈએ મુમુક્ષુ એ અભિપ્રાય બાંધી લેવો જોઈએ અભિપ્રાય અનુસાર યોગ્યતા થશે એ સિદ્ધાંતિક વાત છે વૈજ્ઞાનિક વાત છે 593 सारा जगत ज्ञान का ज्ञेय है अनुकूलता प्रतिकूलता कुछ नहीं है इस अभिप्राय में दृष्टि अभेद होनी चाहिए आंखों जगत ज्ञान नो ज्ञेय छे कोई पदार्थ जगत नो अनुकूल पण नथी ने कोई पण जगत पदार्थ आ जीव ने प्रतिकूल पण नथी बधु एक सरखू जाणवा बे खाता नथी અનુકૂળતાના એક ખાતામાં અમુક પદાર્થો ખતવવા સુગંધ સારી ને દુર્ગંધ નહીં સારી એમ નથી કહેતા. ઠીક, તો એ જ્ઞાન નું જ્ઞેય છે. જ્ઞાનમાં બે માંથી એક આવતું નથી, બેસતું નથી, જ્ઞાન એમાં જાતું નથી. માટે જ્ઞાન નું જ્ઞેય છે એ અભિપ્રાયમાં દ્રષ્ટિ અભેદ કરવી, એ અભિપ્રાયની અંદર દ્રઢતા કરવી. આમ તો શું છે કે અભિપ્રાય અનુસાર શ્રદ્ધા કેળવાય છે. એટલે સ્વાધ્યાયમાં જ્ઞાનાભ્યાસ દ્વારા અભિપ્રાય કેળવી લેવો, અને અભિપ્રાય અનુસાર શ્રદ્ધા કેળવાશે, એની સાથે કેળવાશે. જો અભિપ્રાય કેળવાઈ જશે તો શ્રદ્ધા કેળવાઈ જશે. જ્ઞાન શ્રદ્ધાનું કારણ છે. એટલા માટે શું થાય છે ધર્મના ક્ષેત્રમાં, કે અભિપ્રાય કેળવવાને બદલે શાસ્ત્ર વાંચીને જાણીને પર પદાર્થના ગ્રહણ ત્યાગમાં જીવ આવી જાય છે. કેમ કે મુમુક્ષુને પણ વૈરાગ હોવો જોઈએ, આ ઉપદેશ આવવાનો. તો મુમુક્ષુને વૈરાગ હોય તો પણ એને અમુક પદાર્થો છોડી દેવા. તો ખરેખર ઉપદેશ સાંભળીને, ઉપદેશ વાંચીને, એટલે શાસ્ત્ર અધ્યયન કરીને ગ્રહણ ત્યાગમાં પડવું કે અભિપ્રાય કેળવવામાં પડવું, આ વિચારણીય વિષય છે. બે બ્રાન્ચ જુદી જુદી છે. શું જે ગ્રહણ ત્યાગમાં પડે છે અભિપ્રાયનો વિષય ચૂકી જાય છે પ્રાય, અને જે અભિપ્રાયમાં આવે છે એ પછી આત્માને કેળવીને પરથી ઉપેક્ષિત થઈને વાસ્તવિક ત્યાગમાં આવી શકે છે. ભલે એને આવતા થોડી વાર લાગે, પણ અભિપ્રાય કેળવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય છે, ત્યાગ કરવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય નથી. પહેલું કદમ કેવું ઉઠાવો, ક્રમ શું છે? અભિપ્રાય કેળવવાનો ક્રમ છે, ત્યાગ કરવાનો ક્રમ નથી. મેં ગયા વખતે ગયા હતા, ખૂબ ગયા હતા, લગભગ આ દિવસોમાં જતા એ લોકોનું ઢળક એ છે શાસ્ત્ર સ્વાધ્યાય કરે એમાં બહુ જ વૈરાગ ઉપશમ ઉપર જે શ્રીમદજીનું વજન છે. ઉપશમ તો બહુ સમજતા નથી, કશાયની મંદતાને ઉપશમ સમજે છે. ઓલો રસ રસ ઘટાડવો, અનુભાગ તોડવાને તો ઉપશમ સમજતા નથી. એટલે ઉપશમ તો કશાયની મંદતાને સમજે છે, અને વૈરાગને ત્યાગ કરે એટલે કશાયની મંદતા તો થાય જ. એ રીતે વજન દેખાય આવે, વક્તાનું વજન પણ દેખાય આવે, શ્રોતાઓનું વજન પણ દેખાય આવે, અને અભિપ્રાય કેળવવાનું લક્ષ નથી પણ દેખાય આવે. ત્યાંથી વિચાર આવ્યો કે સત્પુરુષના વચનો છે એ લોકો તો શાસ્ત્ર વાંચે, બીજા શાસ્ત્ર પણ ત્યાં વાંચે છે. સમય સારાદે શાસ્ત્ર ત્યાં વાંચે છે, કૃપાળુદેવનું મુખ્ય વાંચે, પણ સમય સારાદે શાસ્ત્રો એ લોકો ખુબામાં દિગંબર શાસ્ત્રો બધા વાંચે છે. પ્રતિમાજી પણ દિગંબર ના છે, પણ એમાંથી ત્યાગ કેળવવાનું ઉપર ઘણું વજન છે. એટલે પણ અભિપ્રાય કેળવવા ઉપર ખ્યાલ જ નથી એમ કહીએ તો ચાલે. ત્યાંથી વિચાર આવ્યો કે આ બ્રાન્ચ બીજી પકડે છે. શાસ્ત્ર વાંચીને જે શાખા પકડવી જોઈએ એ ડાળી પકડવાને બદલે મૂળ તો શાસ્ત્ર વાંચવું, બેને આપણે શાસ્ત્ર વાંચીએ એ શાસ્ત્ર વાંચીએ. હવે એ ત્યાગની શાખા પકડે છે, આપણે અભિપ્રાયની પકડી છે. આ તો ફેર છે. એટલે સ્વાધ્યાયમાં બે ફેર પડે છે, ત્યાં લાઈન ફેર થઈ જાય છે. એ જ અભિપ્રાય કેવી રીતે વિકલ્પ શાંત કરવા, કેવી રીતે સ્વરૂપમાં આવવું, એ અભિપ્રાય છે જેને સ્વાધ્યાય કરવો જોઈએ. લોકો ગ્રહણ ત્યાગ ને આગ્રહમાં અને વજનમાં એટલો આવી જાય કે અભિપ્રાય થઈ જાય, પછી ગ્રહણ ત્યાગ નો અભિપ્રાય થઈ જાય. એટલે આ જે અભિપ્રાય ઘડવો છે એ બંધ થઈ જાય. જ્ઞાન અનુસાર જે અભિપ્રાય ઘડવો છે એ બંધ થઈ જાય. શ્રદ્ધા નો વિષય છૂટી જાય એમાંથી, આચરણની પ્રધાનતા થાય. શ્રદ્ધાની ગૌણતા થાય, આચરણની પ્રધાનતા થાય. ક્રમ નથી, ક્રમ શરણ જ્ઞાન થી શ્રદ્ધાની પ્રધાનતા કરીને આચરણ માં આવું, એ ક્રમ છે. આવી ભૂલ થાય છે ધર્મના ક્ષેત્રમાં પણ, આ પ્રકારની ક્રમ વિપર્યાસ ની જે ભૂલ છે એનાથી પછી સાધ્ય ની સિદ્ધિ થતી નથી. ક્રમ ને જાણતા નથી, વાત સાચી. ચાલો પણ દુનિયાદારી ના જેટલા કામો છે એમાં તો ક્રમ સમજવો જ પડે છે. ઘરે 10-12 વર્ષની દીકરી મોટી થાય અને આપણે રસોઈ કરતા શીખડાવીએ તો તારે પહેલા આમ કરવાનું છે ને પછી આમ કરવાનું છે એમ કહીએ છીએ ને, એ કારણે બધું તું અંદર નાખી દેજે એમ કહીએ છીએ. જો ભાઈ આ મીઠાઈ બનાવી છે, મગજ બનાવવો છે તો પહેલા તારે દાણો શેકવો પડશે, કે શેરો બનાવવો છે એમાં દાણો તારે પહેલા શેકવાનો છે. જોજો પહેલા પાણી હારવાર નાખી દીધી નહીં, એમ આપણે કહીએ છીએ કે નહીં, એને ક્રમ સમજાવીએ છીએ કે નહીં. એમ જ્ઞાનીઓએ ક્રમ સમજાવ્યો છે. જીનવાણીમાં નિર્જરા ત્યારે થાય છે કે કારણનો પરંપરા એનો ક્રમ છે એની અંદર, ત્યારે નિર્જરા થાય છે. કર્મ બંધકી ભય નિર્જરા કારણ પરંપરા ક્રમ થી, એનો પરંપરાના કારણ જે છે એના ક્રમ છે, કાર્ય કારણ ની પરંપરાનો ક્રમ છે. અને કોઈ કામ એની પદ્ધતિથી જ બને છે, દરેક કામ એની પદ્ધતિથી બને છે. રોટલી કરવી હોય તો લોટમાં પાણી નાખ્યા પછી ટૂંકે છે, એકલા રોટ ને મસાલવા માંડે કઈ, પાણી નાખ્યા પછી એને મસાલવાનો છે. એક એક વાતનો ક્રમ તો છે જ ને, જ્યાં વૈજ્ઞાનિક પ્રોસેસ છે ત્યાં એ વાતનો ક્રમ છે. આ પણ એક વૈજ્ઞાનિક પ્રોસેસ છે. બીજું આત્માનો આનંદ ની ઉપલબ્ધિ એક ઉપલબ્ધિ છે, એક વૈજ્ઞાનિક પ્રોસેસ નું રિઝલ્ટ છે. એનો ક્રમ તો સમજવો જોઈએ. એમને અનંત કાળ થી ઉભાંગડે ચાલ્યો છે. આજે હજી આપણે ત્યાં ક્રમ ની ચર્ચા ક્યાં છે? આટલું તત્વજ્ઞાન નો વિષય ચાલે છે, ક્રમ ની ચર્ચા નથી ચાલતી. તત્વજ્ઞાન ની ચર્ચા કે નહીં ચાલે છે? એક એક વાતમાં ક્રમ શું, મુમુક્ષુને ક્યાંથી શરૂ કરવું, ક્રમશ કેવી રીતે આગળ વધવું, એ કોઈ હજી આપણે ત્યાં વ્યવસ્થિત વિચાર નથી. એનો બહુ બધું આપણે શાસ્ત્ર વાંચતા શીખ્યા, પણ પ્રયોગમાં ક્રમ કેવી રીતે શરૂ થાય તો કઈ નથી. હજી આપણે ત્યાં એ ચર્ચા નથી, બીજે શું અપેક્ષા રાખવા છે. એ મહત્વનો વિષય છે. ક્રમ સમજવો એ મહત્વનો વિષય છે. ટોડરમલજીએ સંકેત કર્યો છે કે જૈન દર્શનમાં તો એવી આમનાય છે કે એમ કરીને લખ્યું છે, આમનાય શબ્દ વાપરીને લખ્યો છે કે પહેલા તો તત્વજ્ઞાન દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજે, પછી પોતાના પરિણામની શક્તિને વિચારીને જોઈને જોઈ વિચારીને પછી વ્રત પ્રતિજ્ઞા આદિ ગ્રહણ કરે, એમને એમ સીધો ત્યાગ કરે નહીં. એ ક્રમનો જ વિષય થયો. આપણે તો જરા વધારે સૂક્ષ્મતાથી એક એક વાતમાં ક્રમનો વિચાર કરીએ છીએ, પણ એમણે ત્યાં એ જે નિર્દેશ કર્યો છે એ ક્રમનો નિર્દેશ કર્યો છે. આખું જગત જ્ઞાનનું જ્ઞેય છે, અનુકૂળતા પ્રતિકૂળતા કાંઈ નથી. એ અભિપ્રાયમાં કોઈ ચીજ અનુકૂળ પ્રતિકૂળ નથી એવો એક અભિપ્રાય પૂર્વક દ્રષ્ટિ અભેદ થવી જોઈએ. એટલે દ્રષ્ટિને અભિપ્રાય એક થઈ જવા જોઈએ. દ્રષ્ટિ મેં અથવા અભિપ્રાય મેં મચક નહીં આની ચાહીએ, પછી મચક આચરણમાં આવે જુદી વસ્તુ થઈ ગઈ. પણ પોતાના અભિપ્રાયમાં નિર્ણયમાં કે દ્રષ્ટિમાં કાંઈ મચક આપવાની નથી, તો એમ જ થવું જોઈએ. પછી આચરણમાં એડજસ્ટમેન્ટ કરવું પડે, એ પોતાના શક્તિ અનુસાર થાય છે, એટલા માટે અભિપ્રાય અનુસાર દ્રષ્ટિ થઈ જવી જોઈએ. એક બે એક થઈ જવા જોઈએ, જેવો અભિપ્રાય એવી દ્રષ્ટિ કહેવાય જવી જોઈએ. શ્રદ્ધા અભિપ્રાય અનુસાર થવી ઘટે છે. અભિપ્રાય જ્ઞાન નો પર્યાય છે, દ્રષ્ટિ શ્રદ્ધા ની પર્યાય છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થવી જોઈએ એ વાત આવે છે. જેવો અભિપ્રાય છે એવી શ્રદ્ધા થઈ જવી. આમ તો સ્વરૂપ શ્રદ્ધામાં તો સ્વરૂપ સિવાય બીજો વિષય નથી, પણ નવ તત્વ ની શ્રદ્ધામાં જ્ઞાન પ્રધાન થતા છે. તો એવી રીતે એમ કે મારા અભિપ્રાયમાં એમ છે કે આ જગતમાં કોઈ પદાર્થ ન તો મને અનુકૂળ છે ન તો મને પ્રતિકૂળ છે. તો મારો જેવો અભિપ્રાય છે એવી જ મારી શ્રદ્ધા છે. જેવો મારો અભિપ્રાય છે એવી જ મારી શ્રદ્ધા છે. એમાં મતક એટલે એમાં ઢીલાપૂછું નહીં થવું જોઈએ, એમાં ક્યાંય બાંધછોડ નહીં. એ સિદ્ધાંતિક વાત થઈ ગઈ, સિદ્ધાંતમાં બાંધછોડ નહીં. પછી આચરણ છે એની અંદર ઢીલું પૂછું આચરણ હોઈ શકે, થઈ શકે, તો એ ક્ષમ્ય છે. અભિપ્રાયનો દોષ, શ્રદ્ધાનો દોષ અક્ષમ્ય છે, આચરણનો દોષ ક્ષમ્ય છે, એટલા પૂરતી વાત છે. દ્રષ્ટિ મેં મતક બીજી જાતનું એટલે શું છે કે એમાં આચરણ એવું જ કરવું હોવા છતાં પણ એટલી શક્તિ કેળવાણી ન હોય તો એમાં દોષ, આચરણનો દોષ ઉત્પન્ન થાય તો ક્ષમ્ય છે. અને એ સાધકને સંભવિત છે, આચરણનો દોષ સાધકને સંભવિત છે એટલી વાત છે. જેમ કે સમ્યક દ્રષ્ટિને કોઈ વ્રત નથી, અવિરત સમ્યક દ્રષ્ટિને કોઈ વ્રત નથી, તો પણ એનું ચોથું ગુણ સ્થાન ન જાય, એના સ્વરૂપાનુભવને બાધા ન આવે, એનો મોક્ષ માર્ગ તૂટી ન જાય, છૂટી ન જાય. શું? કેમ કે એ અલ્પ દોષ છે, એ મચક ખાઈ જાય છે. એનો અભિપ્રાય પૂર્ણ શુદ્ધિનો છે. અભિપ્રાય શું છે? પૂર્ણ શુદ્ધિનો છે. શ્રદ્ધામાં પૂર્ણ શુદ્ધ દ્રવ છે કે હું પરિપૂર્ણ ત્રિકાળ શુદ્ધ છું. આચરણમાં એની શક્તિ નથી. આવો શ્રદ્ધા જ્ઞાન થયા પછી આચરણમાં હજી એની શક્તિ નથી. તો સામાન્ય વ્રત ગ્રહણ પણ એને ન કરે, અથવા કાંઈ પણ એને વ્રત ગ્રહણ ન હોય, કોઈ પ્રતિજ્ઞાને, કોઈ બાધાને, કોઈ વ્રત ન હોય, તો પણ એનું ચતુર્થ ગુણ સ્થાન અને સ્વાનુભવ છે. એને હાનિ પહોંચતી નથી, બાધા આવતી નથી, મોક્ષ માર્ગથી ચ્યુત થતો નથી. કેમ કે એ અલ્પ દોષમાં જાય છે એમ કેવું છે. એ મચક ખાય છે ત્યાં. શું દોષ? દોષ છે, દોષને ગુણ નથી માનવાનો, અને એ દોષ ટાળવા માટે તત્પર છે, પણ નથી ટેળ્યો ત્યાં સુધી. શું એને મોક્ષ માર્ગ ન માનવો, એને સમીક દ્રષ્ટિ ન માનવો કે એમ નથી એમ કેવું છે. સામાન્ય રીતે તો અભિપ્રાય અનુસાર જીવનો પુરુષાર્થ હોય છે. અભિપ્રાય અનુસાર એનો પુરુષાર્થ તો હોય જ છે. તેમ છતાં પણ પૂરો અભિપ્રાય પ્રમાણે આચરણ થાય તો સિદ્ધ થઈ જાય. અભિપ્રાય અનુસાર જો પૂરું આચરણ થાય તો સિદ્ધ થઈ જાય. તો સમ્યક દ્રષ્ટિનું શ્રદ્ધા જ્ઞાન છે એવું એનું આચરણ નથી, તો પણ ત્યાં સમ્યક દ્રષ્ટિ માયાચારી નથી. સામાન્ય રીતે તો શું છે કે જગતના કાર્યોમાં તો માયાચાર ગણાય જાય. માને છે કાંઈક ને કહે છે કાંઈક, મનમાં કાંઈક છે ને બોલે છે કાંઈક, અથવા વર્તે છે કાંઈક ને અંદરમાં કાંઈક વિચારે છે કાંઈક. અહીંયા એ નથી લાગવું પડતું. અહીંયા એના શ્રદ્ધા જ્ઞાન અનુસાર એવો જ થવાનો પુરુષાર્થ વર્તતો હોવા છતાં તે પુરુષાર્થ અપૂરતો હોવાથી, પર્યાપ્ત માત્રામાં નહીં હોવાથી આચરણમાં ફેર દેખાય છે. જેટલો ફેર છે એટલો દોષ એ પોતે પણ સ્વીકારે છે, બીજા પણ એને દોષ જાણે તો એનો કાંઈ વાંધો નથી, પણ છતાં એ ક્ષમ્ય છે, અક્ષમ્ય અપરાધ નથી એમ છે. અજ્ઞાનીનો તો શ્રદ્ધા જ્ઞાન
ખવાય નહીં.
એને તો શ્રદ્ધા જ્ઞાન કેળવવાનું નથી ને અજ્ઞાની ને, તો પછી એને ચારિત્ર નો ક્યાં હિસાબ મૂકવો? એને ચારિત્ર નો હિસાબ નથી ગણવાનો, કેમ કે એને શ્રદ્ધા જ્ઞાન કેળવવાનું જ નથી, પછી એને ચારિત્ર નો ક્યાં હિસાબ મૂકવો? શ્રદ્ધા જ્ઞાન માંથી જ ગયેલો છે. હવે બીજું શું છે કે એ તો બહુ સાધારણ વાત છે, કંદમૂળ ન ખાવા, બટેટા ન ખાવા, એ તો બહુ સામાન્ય વાત છે. કેમ કે બીજા વનસ્પતિના શાક તો અનેક જાતના મળે છે, એના સબસ્ટિટ્યુટમાં કાચા કેળા પણ ગોતી ગેડેલું પડે. હવે જયારે આટલું એટલે એમાં શું થાય કે એવી બાબતની અંદર તો મુમુક્ષુને સહેજ પણ પોતાના આત્મહિતનો વિચાર વાળા હોય, એને તો એવો ફેરફાર કરવો એ તો સામાન્ય લાગે, પણ એ કઈ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ નથી. એ કઈ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ નથી, પણ એ તો સામાન્ય માણસ એમ થાય કે હું આ ન ખાઈ બીજું ખાય, પેટ જ ભરવું છે ને. મુમુક્ષુને તો શું છે કે ભાઈ આ એક મકાનમાં આપણે રહીએ છીએ, શરીર રૂપી એક મકાનમાં રહીએ છીએ આપણે, એને મકાન અનુજાયનનું રોજે રોજ ભાડું તો ચડે છે. હવે અહીંયા શરત એ છે કે તમારે રોજે રોજ એનું ચૂકવી દેવું, ટંકે ટંકે ચૂકવી દેવું ભાડું. આ મહિને ચૂકવવાનું હોય, પણ અહીંયા એ શરત નથી, અહીંયા તમારે ટંકે ટંકે ભાડું ચૂકવી દેવું. તો પેટનો ખાડો પૂરવાની એ વાત છે કે ભાઈ 100-200 ગ્રામ પૂતગળો છે, જે કાંઈ રસોઈમાં બીના હોય અને જેમાં નિર્દોષતા વધારે હોય, દોષ ઓછો હોય એવા પૂતગળો છે, જે રસોઈ તૈયાર થી હોય ખાડો પૂરી નાખવાની વાત છે. બાકી બીજી માથાકૂટ કરવું એને તો કઈ વાંધો આવતો નથી. નિર્દોષતા જેને જતી છે એને તો બીજા જીવોને હિંસા ઓછી થાય એ પસંદ કરે, સ્વાદની એને મુખ્યતા નથી. પેટનો ખાડો પૂરવો છે, ભાડું દેવું છે, બહુ સારો. તમે ભાડું દેતા ફરો, તમે અમારા કામથી કામ મુમુક્ષુને આટલું તૈયારી કરે કે મારે મારે શુદ્ધિના રસ્તે જવું છે, મારે નિર્દોષ થવું છે, દોષથી મુક્ત થવું છે, તો પછી એને ખબર ન હોય ત્યાં સુધી બધા ખાય. બટેટા ખાવાથી હિંસા વધારે જીવની થાય છે, ખબર ન હોય ને ખાય તો એને અજાણપણાનો દોષ છે, પણ કસાયનો દોષ નથી, સ્વાદનો દોષ નથી. હવે કોઈ એને એમ કહે કે ભાઈ તમે નિર્દોષતાના રસ્તે જો ચાલવા માંગતા હો, તમારા વિચારો જોતા તમે નિર્દોષતાના રસ્તે ચાલવા માંગતા હો, તો તમારે બટેટા ન ખાવા જોઈએ. એ તો સહેજ છોડી દે, એમાં કઈ મોટી વાત નથી. મારે એવું જ કહેલું છે, જૈન દર્શન વાંચવાનું શરૂ કર્યું ત્યાં સુધી બટેટા ન ખાવા એ ખબર નહોતી. પછી થોડો થોડો એક બે ભાઈઓ સાથે સત્સંગ શરૂ થયો, એમાં એક ભાઈ એમ કીધું કે ભાઈ તમારા વિચારો તો બહુ સારા છે, તો જેને જૈન ધર્મમાં રસ હોય અને આવા સારા વિચારો હોય એને કંદમૂળ ન ખાવા જોઈએ, કેમ કે એમાં હિંસા ઘણી થાય છે. બહુ સારું કહી દીધું, ભાઈ કાલથી મારા ભાણામાં કંદમૂળનું શાક નહીં મૂકતા, બીજું બનાવો તો ભલે ન બનાવો તો આપણે દાળને રોટલી ચાલશે. તો દાળને શાક તો રોજ બનતા હોય, પછી એમાં કઈ મોટી વાત નથી લાગતી, કેમ કે સ્વાદની મુખ્યતા તો હોય નહીં, એને મોક્ષને સ્વાદની મુખ્યતા તો હોય નહીં, કઈ એ તો એ છોટું કઈ મોટી વાત નથી, સામાન્ય વાત. અભિપ્રાય આપો છો કે આ તો ભાડું દેવાની ચીજ છે, પછી કઈ તકલીફ નહીં પડે, ખાવા પીવાની ક્યાંય તકલીફ નહીં પડે. મિત્ર મોટે ભાગે માણસને ખાવા પીવાનું ફાવતું નથી, ક્યાંય જાય ને અહીંયા આપણને ખાવા પીવાનું નથી ફાવતું, આપણને અહીંયા ખાવા પીવાનું નથી ફાવતું, અહીંયાથી પરિણામ જ છૂટે નહીં એના. હવે આંખું વેચીને ખાઈ લઈને જે ભાણામાં આવ્યું હોય, 100-200 ગ્રામ નાખ્યું ખાડામાં કે ઉભા હાથ ધોઈને ભાલતા, વાત પૂરી થઈ ગઈ. અને ભારે થોડી વાર વાત થઈ રહી કે આ મને બહુ સારું પડી ગયું, કે હું તો બહુ ચીકણો છું ખાવા માંગે, ગમે એવું સારું બન્યું હોય તો કચકચ કચકચ ચીક 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 થયા જ કરે, આમ થયો તો ઠીક હતું, આમ થયો તો ઠીક હતું, આમ થયો તો ઠીક હતું, આવા નામના પછી શાંતિ થઈ ગઈ. લે આવ્યું ખાઈ નાખો ને એવા કે ખાવું જ છે ને, કે મથા કરું મોક્ષ ને તો વિચારણા એટલી ચાલવી જોઈએ. શું એને હું ખાધું છે એ ખબર ન રહીએ, ખ્યાલ ન રહીએ. તત્વની વિચારણાનો વિષય એની પાસે એટલો બધો આવ્યો છે, એ ખાવા બેઠો ને ખબર ન રહી હું ખાધો ને હું ન ખાધું. કઈ ચાલો ખ્યાલ આવ્યો પેટ ભરાઈ ગયું છે, બંધ કરો ખાવાનું. એ ખાધું એ ભલે, ન ખાધું એ ભલે. એમને તો બોજો જ લાગતો હતો, એમને તો ખાવું એ જ બોજો લાગતો હતો. હા જવાર ટાઈમ થાય એમ કે ટાઈમ થયો તર કે એ તમારા પડગમ વાગ્યા. એટલે પડગમ વાગે એટલે હું કઈ અવાજ ઘોંઘાટ પસંદ ન પડે ને, એમાં તમારી વાત અમને પસંદ નથી પડતી. ખાવું 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 શ્રી પરાણે પરાણે ખાઈ લઈએ. એમાં જે ખાવા પીવાના ચીકણા પરિણામ વાળા હોય એને તો ખાસ ગમી લેવા જેવી વાત છે. હા નુકસાન કરશે આ પરિણામો, નુકસાન કરશે. નિયમિત એટલે શું છે કે સારું લાગે એટલે વધારે ખાઈ લે એમ નહી. નિયમિત નો અર્થ જ એ છે, ગમે એ હોનાનો કટકો મૂકે પણ એને ખાવું એટલું જ ખાવું. પાછું માથા ગુસ્સે સામાન્ય રીતે ઉણોદરી રાખે માણસ, થોડુંક ઓછું ખાય 15-20-25%, પછી લગભગ શ્વાસમાં તકલીફ નથી થતી. ગડબડ થાય છે એ અપચા માંથી, અજીરણ માંથી વધારે તકલીફ થાય. એટલે એક તો ખાતી વખતે પરિણામ બગાડે, પછી વધારે ખાઈને માંદો થાય ત્યારે પરિણામ બગાડે. એ ઊંચો કેદી આવે પરિણામ એને કેદી સુધરે, એ ચક્કર માંથી હલવાઈ જાય. દ્રષ્ટિ મે મચક નહીં આની ચાહીએ, અભિપ્રાય મેં પરસે લાભ નુકસાન થી માન્યતા ક્યો. અભિપ્રાયમાં પરદ્રવ્યથી લાભ અને નુકસાન એવી માન્યતા શા માટે? શું છે તો નહીં પદાર્થ એવા? અભિપ્રાય મેં ઈચ્છા વ દીનતા નહીં હોની ચાહીએ. અભિપ્રાયમાં ઈચ્છા ને દીનતા નહીં, ઈચ્છા છે એ દીનતા છે. ચારિત્રની ઈચ્છા થઈ જાય બીજી વાત છે ને, અભિપ્રાય પૂર્વકની ઈચ્છા થાય એ બીજી વાત થઈ જાય છે. અવલોકન છે અભિપ્રાય ઘડવાનો પ્રેક્ટિકલ પ્રોસેસ છે. વિચાર વાંચન શ્રવણ એ થિયરેટિકલ પ્રોસેસ છે, એમાં એટલું બળ ન આવે. અવલોકનમાં તો અભિપ્રાય ઘડાઈ જાય એટલું બળ આવે, અભિપ્રાય ઘડાઈ જાય એટલું બળ આવે. એ તો બહુ સારું છે, ચમત્કારિક વિષય છે. અવલોકન નો વિષય, પ્રયોગ નો વિષય તો બહુ ચમત્કારી છે. કૌંસમાં થોડું સ્પષ્ટીકરણ છે કે અભિપ્રાય ઓર દ્રષ્ટિ સાથ વર્તતે હૈ ઓર તદનુસાર હી પરિણમન કા સંચરણ અર્થાત વિકાસ હોતા હૈ. અભિપ્રાય ને દ્રષ્ટિ સાથે વર્તે છે, અભિપ્રાય ઘડાઈ જાય એટલે દ્રષ્ટિ પણ એવી થઈ જાય છે, અને તે અનુસાર પછી પરિણમન એટલે ચારિત્રમાં પણ, આચરણમાં સંચરણ એટલે આચરણમાં પણ વિકાસ સધાતો જાય છે. અને એ રીતે આચરણનો વિકાસ સાધવો તે યથાક્રમ છે, એ વાસ્તવિકતા છે સાધવાની. એસા સિદ્ધાંત હૈ, સિદ્ધાંત કો વસ્તુ સ્વરૂપ કયો એવું છે. 593 મેં ત્રિકાળી અપરિણામી હું, પરિણામ માત્ર ગૌણ હૈ. વર્તમાન મેં હી એસા નિશ્ચય હોના ચાહીએ, અત્યારે એવો નિર્ણય થઈ જવો જોઈએ કે હું અપરિણામી છું. પરિણામ માત્ર ને માં કોઈ પરિણામની મારે મુખ્યતા કરવી નથી. જો સમ્યક દ્રષ્ટિને અપૂર્વ આનંદ આવે, અનંતકાળમાં નહીં આવી લે એવા આનંદની ઉત્પત્તિ સમ્યક દર્શનના કાળે થાય, તો પણ એ આનંદની મુખ્યતા કરતા નથી. આપ છે ને, પછી તો પ્રેક્ટિસ જ એવી થઈ જાય છે. પણ પહેલી વખત આનંદ આવે ને તો એની મુખ્યતા કરતા નથી, નહીં કરતા નથી એનો અર્થ કે એને થતી નથી. થતી નથી એનું કારણ એ છે કે જેના અવલંબને આનંદ પ્રગટ્યો છે એ આનંદ અનંત આનંદનું ધામ છે, એની પાસે ઉત્પન્ન આનંદ અનંતમાં ભાગે છે. પણ વેદન આનંદનું કદી આવ્યું નથી, પણ ખજાનામાં આનંદ ઉભર્યું છે એટલે થોડો વાપરે વપરાય થોડો વપરાશ થાય એની મુખ્યતા આવતી નથી. જેની પાસે લાખોની દોલત હોય એ કોઈ થોડી ખર્ચો કરે કે થોડો વાપરે પૈસા એમાંથી, એની મુખ્યતા શું? એને સંપત્તિ મૂડી પડી છે એની મુખ્યતા હોય કે થોડું વાપર્યું હોય એની મુખ્યતા હોય? એમ કે મુખ્યતા છે પોતાના સ્વરૂપની છૂટતી નથી, માટે અપૂર્વ આનંદની પણ મુખ્યતા થતી નથી. પરિણામ માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરવા વાળાને ઉત્પાદ વ્યયને પ્રગટ અંશ લઈને એ વસ્તુને સમજે છે આત્માને, અને ધ્રુવ સ્વભાવને શક્તિરૂપ હોવાથી અપ્રગટ સમજે છે. અહિયાં એમ કે છે કે ધ્રુવ સ્વભાવ સદાય પ્રસિદ્ધ છે. શું છે એમને એમ કેવું છે કે પર્યાય શુદ્ધ થાય ત્યારે સ્વભાવ અનુસાર પર્યાય થઈ ને, પણ જયારે પર્યાય શુદ્ધ થવાની શરૂ થાય છે ત્યારે પૂરી શુદ્ધ થતી નથી, એનો અર્થ કે આવરણ છે. કેટલુંક નિરાવરણ પણ થયું કેટલુંક આવરણ પણ ઉડ્યું. જેમ કે જ્ઞાન અત્યારે છે તો પૂરું જ્ઞાન અત્યારે ખુલેલું નથી, કેવળ જ્ઞાનની જેમ તો જ્ઞાનને અત્યારે આવરણ છે. નથી જાણતું જ્ઞાન એ અજાણપણા રૂપ જ્ઞાનના અભાવ રૂપ આવરણ છે, ને જાણે છે એટલું જ્ઞાન નિરાવરણ થયું, ખુલ્લું થયું. હવે આવરણ અને નિરાવરણ છે એ અવસ્થા ધર્મ છે. શક્તિને આવરણ નિરાવરણ પણ હોતું નથી, માટે શક્તિ પણ એ શક્તિ પ્રગટ છે. વ્યક્તિ પણ ભલે એ પ્રગટ ન હોય પણ શક્તિ પણ પ્રગટ છે, એ ન્યાય યુક્તિથી વાત થઈ. એ વાત છે કઈ 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 પદ્ધતિથી થઈ? ન્યાય યુક્તિથી. હવે અહીંયા એક થોડી આગળની પદ્ધતિ લેવી છે કે જે પર્યાય સ્વસન્મુખ થઈ, ક્યાં? જે પર્યાય સ્વરૂપની સન્મુખ થઈ અને એમાં જે શક્તિનું દર્શન થયું, એણે એમ કહ્યું કે મારી શક્તિ તો અનાદિ અનંત જેવી છે એવી પ્રસિદ્ધ જ છે. સ્વરૂપ સન્મુખતામાં શક્તિ પ્રસિદ્ધ જ છે, એમાં પ્રગટ અપ્રગટ વ્યક્ત અવ્યક્ત એ કઈ લાગુ જ પડતું નથી, એમ લેવું છે. એટલે શાસ્ત્ર વાંચીને વિદ્વાન અથવા અજ્ઞાની એમ કહે શું કે પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી ધ્રુવ છે એ અપ્રગટ છે, ત્યારે સન્મુખ થનારો એમ કે છે કે ના તને અપ્રગટ હોય તો તું તારું જાણ, તારી વાત તું જાણ, અમને તો પ્રગટ જ છે, એ અમારું સ્વરૂપ અમને પ્રગટ જ છે, અમારી દ્રષ્ટિમાં એ પ્રગટ દેખાય છે માટે એ પ્રગટ છે. જો અપ્રગટ હોત તો અમને દેખાત કેવી રીતે? હાલો અમને દ્રષ્ટિમાં શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું તો અમને શું શું દેખાત? જો અપ્રગટ હોત તો અમને ક્યાંથી દેખાત? શું માટે દેખાય છે એનો અર્થ જ કે એ પ્રગટ છે, અમને જણાય છે એ જ બતાવે છે કે એ પ્રગટ છે. અને અત્યારે વર્તમાનમાં પ્રગટ છે તો ત્રણેય કાળે પ્રગટ છે. વર્તમાનમાં જો પ્રગટ છે તો એ વર્તમાન ઉપરથી ત્રણ કાળને એ જાણી લે છે. શ્રુત જ્ઞાન પણ ત્રિકાળીનું જ્ઞાતા થઈ જાય છે વર્તમાન ઉપરથી, ત્રણેય કાળે હું તો પ્રગટ જ છું. આવી રીતે ત્રિકાળીની પ્રતિ આવે છે વર્તમાન ઉપરથી, કેમ કે દરેક વર્તમાનમાં એ જોવે છે કે આવું નવું છે, દરેક વર્તમાનમાં જોવે છે કે એક સમય પછી બીજા સમય નથી જોતો, એના ઉપરથી એ જોવે છે. અરે તો સદાય આવું છે, ફરતું જ નથી બદલતું જ નથી, માટે સદાય પ્રગટ જ છે. એટલે એક સમય ઉપરથી અનેક સમયનો અનુભવ એને ત્રણેય કાળના અનુભવ સુધી લઈ જાય છે, એમ થાય છે. શ્રુત જ્ઞાન હોવા છતાં અને શ્રુત જ્ઞાનમાં અલ્પજ્ઞત્વ હોવા છતાં એ પૂર્ણતાને પકડી લે છે. પૂર્ણતાને વિષય કરી લે છે. જયારે કોઈ વાર શ્રુત જ્ઞાન ની મહિમા બતાવી હોય ત્યારે એમ કહેવાય છે કે જે પૂર્ણ છે, અમર્યાદિત સ્વભાવ છે, એને પણ શ્રુત જ્ઞાન પોતામાં સમાવી લે છે. તો શ્રુત જ્ઞાન મોટું, સમાઈ ગયું એ મોટું કે સમાવનાર મોટું? નાના તપેલામાં મોટું તપેલું આવે કે ન આવે? મોટા તપેલામાં નાનું તપેલું આવી જાય છે કે નહીં? ઉપરા ઉપર ગોઠવે છે કે? તો શ્રુત જ્ઞાનમાં અમર્યાદિત સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ ધ્રુવ આવી ગયો. તો ધ્રુવ મોટો કે શ્રુત જ્ઞાન મોટું? કયો શું મોટું છે એવું શ્રુત જ્ઞાન નો મહિમા કોઈ વાર એ દ્રષ્ટિ એવી અપેક્ષાથી પણ ગુરુદેવ વાત લેતા હતા. જોવા શ્રુત જ્ઞાન નો મહિમા, ત્રિકાળીને પણ જાણી લઈએ, એક જ સમયમાં જાણી લઈએ છે, આવો મહિમા છે ત્રિકાળી. ધ્રુવ સ્વભાવ સદા પ્રગટ છે, ઉત્પાદ વ્યય કે કાળ મેં જુદા પ્રગટ હૈ. ઉત્પાદ વ્યય જુદું અને ધ્રુવ જુદું, જુદું પ્રગટ જ છે. ઉત્પાદ વ્યય ના સ્થાનમાં છે, ધ્રુવ ધ્રુવના સ્થાનમાં પ્રગટ છે. અને સ્વભાવની દ્રષ્ટિ પ્રતિ સમય પર્યાય કો ગૌણ કરતી હૈ. સ્વભાવ એટલો મહાન છે કે પ્રતિ સમય પર્યાયને ગૌણ કરી નાખે છે. એ તો વસ્તુ સ્થિતિ એવી છે કે સ્વભાવની મહાનતા ઘણી છે, માટે મહાનતાની મહાનતામાં બાકી બધું ગૌણ થઈ જાય તો સ્વાભાવિક છે. પાંચસો ને ચોરાણું.